તારીખ 2/4/1998 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 328 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 255
સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 328 વચનામૃતમાં આપે કહ્યું તીખો અને કરડો પુરુષાર્થ કરવો જોઈએ, તેમાં અમારે વધારે વાંચન કરવું, સત્સંગ કરવો કે ધ્યાન કરવું? પ્રશ્ન છે. સ્વાનુભવ કરવા માટે પુરુષાર્થ તીવ્ર હોવો જોઈએ અને તીક્ષ્ણ પણ હોવો જોઈએ. ઉગ્ર પુરુષાર્થ, એ ઉગ્ર પુરુષાર્થ થવા અર્થે વાંચન વધારે સારો, સત્સંગ વધારે સારો કે ધ્યાન વધારે સારો? એવો પ્રશ્ન પૂછ્યો છે. સમાધાન: અંતર પરિણતિનો વધારે પુરુષાર્થ કરવો છે. પુરુષાર્થ શેનો કરવો છે? પરિણામ અંતર્મુખ થાય એનો પુરુષાર્થ કરવાનો છે. બાહ્ય કાર્યનો પુરુષાર્થ નથી કરવાનો. બાહ્ય કાર્ય છે, એક માધ્યમ છે, પણ લક્ષ્ય હેતુ અંતર્મુખ થવાનું હોવું જોઈએ. અંતર પરિણતિનો વધારે પુરુષાર્થ કરવો, તેમાં જેને જ્યાં રુચિ લાગે તે કરે. રુચિ અથવા રસ, કોઈને સત્સંગમાં રસ આવે, કોઈને વાંચવામાં રસ આવે, કોઈને ધ્યાન કરવામાં રસ આવે, એમ થવાનું કારણ કે યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે. દરેકની યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે અથવા સ્તર ભિન્ન ભિન્ન હોય છે. યોગ્યતાનું સ્તર પણ ભિન્ન ભિન્ન હોય છે, યોગ્યતાનો પ્રકાર પણ ભિન્ન ભિન્ન હોય છે. એમ બંને રીતે યોગ્યતા જુદી જુદી હોવાથી કોઈને વાંચનમાં રસ આવે છે, કોઈને સત્સંગમાં રસ આવે છે, કોઈને ધ્યાનમાં રસ આવે છે. તો જ્યાં જેને રુચિ અને રસ થતો હોય તે પ્રમાણે તે ભાગમાં કરે. પરિણતિને જો વાંચન લાભ કરે તેમ લાગે, એટલે લાભ કરે એટલે શું, રસ આવે એને અને એથી આગળ વધે, તો વાંચનમાં જોડાય. વિચારમાં લાભ વધારે લાગે તો તેમાં જોડાય, અને સત્સંગમાં લાભ લાગતો હોય તો ત્યાં જોડાય. જેને જ્યાં રસ પડે એ પ્રમાણે પોતે બારમાં વાંચન, વિચાર, સત્સંગ આદિમાં જોડાવાનું રહે છે. એવો કોઈ નિયમ નથી કે બધાએ આમ કરવું, એવો કોઈ નિયમ નથી કે બધાએ આમ જ કરવાનું છે. શું જેવી જેની યોગ્યતા. અંદર પુરુષાર્થની નાયકની ધારાની ઉગ્રતા કેમ થાય? શું પુરુષાર્થની ઉગ્રતા કેમ થાય એમ કહો કે નાયક પ્રત્યેના પોતાના પરિણામની ઉગ્રતા કેમ થાય? મારા ચૈતન્ય તરફ મારી પરિણતિ કેમ દ્રઢ થાય? હું આત્મા છું એવી પરિણતિ કેમ દ્રઢ થાય? મારી પ્રતીતિ દ્રઢ થાય કે આ કે હું આ હું ચૈતન્ય જ છું, આ હું નથી, બાકી હું નથી, આ એક જ પોતાના પુરુષાર્થનું ધ્યેય હોવું જોઈએ. આ પ્રકારનું ધ્યેય હોવું જોઈએ. શું ધ્યેય કો, લક્ષ્ય કો, કે અંદર પોતાના પરિણામની સ્વરૂપ પ્રત્યેને દ્રઢતા અને ઉગ્રતા કેમ થાય એ એક જ પ્રકાર લેવાનો છે, અને એના અર્થે વાંચન, એના અર્થે સત્સંગ, સત્સંગ પણ એના અર્થે, વાંચન પણ એના અર્થે, વિચાર પણ એના અર્થે, ધ્યાન પણ એના અર્થે, જેવી જેની ભૂમિકા. લક્ષ્ય તો બધાનું એક હોવું જોઈએ. શું કરવું છે એ ચોખ્ખું હોવું જોઈએ. એમાં કાંઈ ઠેકાણું ન હોય ને કોઈ પણ પ્રવૃત્તિ ઠીક પડે એમ કર્યા કરે, એ તો જેમ ઉદયની અંદર પ્રવૃત્તિ કરે છે એના જેવું થશે. ઉદયાથી જ પ્રવૃત્તિ થશે બહારમાં. લક્ષ્યપૂર્વક પ્રવૃત્તિ હોવી જોઈએ, અથવા પ્રવૃત્તિનું મૂલ્યાંકન શેના આધારે છે, લક્ષ્યના આધારે છે. તમારું લક્ષ્ય શું છે? તમે ભલે સત્સંગ કરો કે શાસ્ત્ર વાંચો કે વિચાર કરવા બેસો કે ધ્યાન કરવા બેસો, એનું મૂલ્ય, એની કિંમત લક્ષ્ય આધારિત છે. કયા લક્ષ્ય તમે કરો છો, અને એ લક્ષ્ય ચોખ્ખું છે કે નહીં, અને એ લક્ષ્યને અનુસરીને ચાલે છે કે નહીં, બસ. નહીંતર એ બાહ્ય ક્રિયા લક્ષ્ય વગરની છે, એ અંધારામાં કૂદકા મારવા જેવી વાત છે. તમે ક્યાં કૂદકો મારો છો તમને ખબર નથી, એના જેવી વાત છે. વાંચન કરીને, વિચાર કરીને, સત્સંગ કરીને, ધ્યાન કરીને મારે અંતર્મુખ થવું છે, એ વાત લક્ષ્ય બહાર હોવી નહીં જોઈએ. નહીંતર બહારને બહાર આવેલો જશે. વાંચન, વિચાર, સત્સંગ કરશે અને વિકલ્પ વધશે. વિકલ્પ વૃદ્ધિ થાય એવું બની જાય. આ સાધનો એવા છે, જે આ સાધનો એવા કે વિકલ્પ વૃદ્ધિ થઈ જાય. ક્યારે? કે જો અંતર્મુખ થવાનું લક્ષ્ય ન હોય ત્યારે. લક્ષ્યપૂર્વક હોય તો એ બધા વિસ્તારમાંથી એક જ જગ્યાએ કેન્દ્રિત થતો જાય, અથવા પોતાના પરિણામને સેન્ટ્રલાઇઝ કરવાની એનું લક્ષ્ય હોય તો એ પ્રક્રિયામાં એ આવે. એના માટે આ ક્રમની પદ્ધતિ છે, એના માટે આ ક્રમ પદ્ધતિ એના માટે છે. કેમ કે ક્રમનો અંતિમ સ્ટેજ એ લીધો, પદાર્થ નિર્ણય. પદાર્થ નિર્ણય અંશતઃ સ્વસન્મુખ થઈને થાય છે, અને ત્યારથી પછી અંતર્મુખતાનો પુરુષાર્થ ચાલુ થઈને નિર્વિકલ્પ અંતર્મુખ દશામાં પરિણમન સુધી પહોંચાય છે. જ્યાં સુધી સ્વરૂપની ઓળખાણ ન થાય ત્યાં સુધી અંતર્મુખ થવાનો કોઈ અવસર નથી. તો એ સ્વરૂપની ઓળખાણ થવા સુધી કેવી રીતે પહોંચવું એ વાત ઊભી થઈ, અને એટલે આ ક્રમ એનો ત્યાંથી શરૂ થાય છે, એટલે પદાર્થ નિર્ણય સુધી પહોંચી શકે. એક બાળક 3-4 વર્ષ 5 વર્ષનો થાય એને નિશાળે બેસાડવામાં આવે છે. ભણતો થાય, શરૂઆત કરે ત્યારે એને પૂછે, તારે શું થવું બેટા, તું આ શું કરવા ભણાશ? તો તમારે ડાક્ટર થવું છે. કાંઈ ને કાંઈ જવાબ દેશે ને, મારે પાયલોટ થવું. એ ડાક્ટર થવા સુધીમાં એને કેટલા સ્ટાન્ડર્ડ ભણવા પડશે, કેટલા કેટલા વિષય એને સામે આવશે ભણવાના, કેટલી પરીક્ષાઓ દેવી પડશે, એના માટે કેટલો એને પરિશ્રમ કરવો પડશે, આ બધું જોવામાં આવે છે કે નહીં? એ બધું પસાર કર્યા પછી ખાસ વિષય જે ડાક્ટરીનો છે બાયોલોજી સુધી પહોંચશે, એ પહેલાં એને ઇતિહાસે ભણવો પડશે, એને ભૂગોળે ભણવો પડશે, એને એલ્જીરાય ભણવી પડશે, એને જોગ્રાફી ભણવી પડશે, એને જોમેટ્રી ભણવી પડશે, ચિત્રનું પ્રદર્શન, ચિત્રકળા ને ફલાણું ઢીંકણું ને આ ને તેને જેટલા સાઈડ સબ્જેક્ટ છે એ બધામાં એને કમ્પલસરી ભણવું પડે છે. થવું છે એને ડાક્ટર. મેઇન સબ્જેક્ટ તો બાયોલોજીનો આવશે. એ પહેલા એને આ ઇતિહાસને ભૂગોળની શું જરૂર? પણ એના એના ક્ષોભશ્રમને કેળવવા માટે એને બધી બાજુથી એક્સરસાઇઝ આપે છે. શું આપે છે? એક્સરસાઇઝ કરાવે છે. ત્યારે એ જ્યાં સુધી ભણવા સુધી તૈયાર થાય છે. એમ થવું છે અંતર્મુખ, પણ એના માટેના જેટલા બધા પગથિયા છે એ બધા પગથિયા દશા કેળવાતી 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 દશા આત્માની ઓખાણ સુધી જ્યારે પહોંચે છે પછી એની ટ્રેક અંતર્મુખ થવાની ગોઠવાય છે. એ પહેલા આ સંસારમાં પરિભ્રમણ કરતા જીવને ઠેકાણું પડે એવું નથી, એટલે એને બીજું કાંઈ ન કીધું કે તું વ્રત કરજે, 5-25 ઉપવાસ કરી નાખજે, તારી સંપત્તિમાંથી આટલું દાન કરી નાખજે, સમય શિખરની આટલી જાત્રા કરી નાખજે, રોજ 2-2 કલાક પૂજા કરજે, એ કાંઈ ન કીધું. વાંચન, વિચાર, સત્સંગ, ધ્યાન એક લિમિટ બાંધી, પછી સાઈડ બાય ઓલું કરે જાય, કસાય તીવ્ર ન થાય, પછી કસાયના રસ તીવ્ર ન થાય ને સાઈડમાં કરી જાય, એ જુદી વાત છે. સાઈડ સબ્જેક્ટ છે એ બધા, ઇતિહાસ ભૂગોળ જેવા. મૂળ વાત વાંચન, વિચાર, સત્સંગ, ધ્યાન આ મુખ્ય લાઈન છે. પછી એમાં જેની જેમાં રસ પડે એ સાધનને વધારે પડતું અપનાવે, પણ એ બધામાં અંદર શું છે તો પુરુષાર્થ કેમ ઉગ્ર થાય, સ્વરૂપ તરફ કેમ જવાય, શું એ વાત એને સ્પષ્ટ હોવી જોઈએ. તે ધ્યેયની સાથે, શું ધ્યેયને સાથે રાખીને જો આ માર્ગદર્શન કેવું આપ્યું છે, એ ધ્યેયને સાથે રાખીને જ્યાં જ્યાં પોતાના પરિણામને ઠીક પડે, ઠીક પડે એટલે પરિણામ જ્યાં ટકી શકે, ટકે ક્યાં, રસ આવે ત્યાં, અને વૃદ્ધિ થાય, પાછા પડે નહીં પણ વર્ધમાન થાય, તેવી જાતના કાર્યમાં જોડાય. એ જે 3-4 પ્રકાર લીધા એમાં કઈ કયો પ્રકાર લીએ પોતે, કે જ્યાં પોતાના પરિણામ વર્ધમાન થાય ત્યાં, જ્યાં વધે ત્યાં, જ્યાં ટકે ત્યાં, જ્યાં રસ પડે ત્યાં કરે, એ નિર્ણય પોતાને કરવાનો રહે છે. કોને શું કરવું એ નિર્ણય પોતાને કરવાનો રહે છે. મને ક્યાં રસ આવે છે એ પ્રમાણે તું કર. જ્યાં વૃદ્ધિ થાય તેવી જાતના કાર્યમાં જોડાય, ધ્યાનમાં ઠીક લાગતું હોય તો ધ્યાનમાં જોડાય. પણ હવે શું છે કે ધ્યાનનું સ્ટેજ છે એ બધાથી ઊંચું છે. આજે 3-4 વાત કરી એમાં ધ્યાન છે એ એકાગ્રતાનો વિષય છે, અને અંતર્મુખ થવામાં એકાગ્રતા હોય છે. એટલે એ લાસ્ટ સ્ટેજ તો એ છે ધ્યાનનું, ઊંચામાં ઊંચું અને છેલ્લું સ્ટેજ ધ્યાનનું છે. પણ એમાં શરત છે એમ કે છે, શું ધ્યાનમાં ઠીક લાગતું હોય તો ધ્યાનમાં જોડાય, પણ ધ્યાન યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. એનું પ્રી સ્ટેજ શું છે? યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે. યથાર્થ જ્ઞાન એટલે ઓળખાણ, ધ્યાન એટલે એકાગ્રતા. ઓળખીને એકાગ્ર થવાય છે, ઓળખ્યા વિના એકાગ્રતા થતી નથી. એનું કારણ એમ છે કે ઓળખાણ વગર જે મહિમા આવવો જોઈએ એ મહિમા આવતો નથી, અને મહિમા આવ્યા વગર પરિણામ લાગતા નથી. અથવા જ્યાં સુધી ઓળખાણપૂર્વક સ્વરૂપનો મહિમા નથી આવતો ત્યાં સુધી વિરુદ્ધ અન્ય પદાર્થનો રાગ અને રાગના વિષયનો મહિમા અનાદિનો છે, ગયો નથી. અને પરિણામ તો જેનો મહિમા હોય ત્યાં જોડાવાના છે. એમ કે પરિણામ ઘડીકમાં ક્યાંય ને ક્યાંય વ્યા જાય, પણ જાય જ નહીં, તને મહિમા છે એનો. જ્યાં જાય છે ત્યાંનો મહિમા છે, એમને એમ કંઈ જતા નથી. એનો મહિમા છે ત્યાં પરિણામ જાય છે. તો એ મહિમા ટળે ક્યારેક સ્વરૂપનો મહિમા આવે ત્યારે, સ્વરૂપનો મહિમા આવે ક્યારેક સ્વરૂપની ઓળખાણ થાય ત્યારે. એટલે ધ્યાન છે એ જ્ઞાન સિવાય હોય શકે નહીં. એમને એમ કોઈ સીધું ધ્યાન કરવાના પ્રયોગ કરે છે સ્વરૂપની ઓળખાણ વિના, સ્વરૂપના જ્ઞાન વિના એમને એમ કોઈ ધ્યાન કરવાના નો પ્રયાસ કરે છે, પ્રયોગ કરે છે, એકાંતમાં બેસે છે, પણ એમાં સફળતા મળતી નથી. એ પ્રયોગ નિષ્ફળ જાય છે, એ પ્રયત્ન નિષ્ફળ જાય છે, અને છતાં પણ હઠથી કરે તો એનું કોઈ વિપરિણામ આવે છે, એનું ઉલટું પરિણામ કોઈ આવી જાય છે. છૂટું પરિણામ તો આવતું જ નથી, કેમ કે જે વિધિએ જે કાર્ય કરવું જોઈએ તે વિધિએ તે કાર્ય કરવામાં ન આવે તો એનું જે ફળ આવવું જોઈએ, એનું રિઝલ્ટ આવવું જોઈએ, એ ન આવે. એટલે ધ્યાનની બાબતમાં પોતે ચોખવટ કરી છે કે ધ્યાનમાં ઠીક લાગતું હોય તો ધ્યાનમાં જોડાય, પણ ધ્યાન યથાર્થ જ્ઞાનપૂર્વક હોય છે, એ સિવાય ધ્યાન હોતું નથી. પોતાના સ્વભાવને વિચાર કરીને ઓળખે, ઓળખવાનો વિષય લીધો છે અમે. પોતાના સ્વભાવનો વિચાર કરીને અથવા પોતાના ભાવોનો પરિચય કરીને ઓળખે, વિચાર દશામાં પરિચય કરવાની વાત છે. કેમ કે ઓળખાણ માટે પરિચય સિવાય બીજી કોઈ પદ્ધતિ નથી. વગર પરિચયે કોઈ કોઈને ઓળખતું હોય એવું ક્યારે પણ બનવાનો સંભવ નથી. એટલે ઓળખે, પહેલાં ઓળખે કે આ જ્ઞાયક તે હું છું, અથવા જ્ઞાન સ્વભાવી આત્મા. જ્ઞાયક એટલે જ્ઞાન સ્વભાવી આત્મા. સ્વભાવમાં તો અનેક ગુણ છે જ્ઞાન સિવાયના, છતાં પણ જ્ઞાનથી ઓળખાય છે, અને ઓળખાય છે ત્યારે જ્ઞાન સ્વભાવી આત્મા ઓળખાય છે. કેમ કે પોતે પોતાનો પરિચય કરે છે, જ્ઞાન પોતે પોતાનો પરિચય કરી અને પોતાના જ્ઞાન સ્વભાવની ઓળખાણ કરે છે ત્યારે આખો આત્મા અનંત ગુણ સ્વભાવી ઓળખાણમાં આવે છે. ઓળખાણમાં તો આખો આત્મા આવે છે, છતાં પણ જ્ઞાન સ્વભાવી આત્મા ઓળખાય છે એમ કહેવામાં આવે છે. શું પોતાના સ્વભાવને વિચાર કરીને ઓળખે કે આ જ્ઞાયક એટલે જ્ઞાન સ્વભાવી તે હું છું, પછી તેમાં એકાગ્ર થવાનો પ્રયત્ન કરે. ઓળખીને ઓછા વિના એકાગ્ર થવાની કોઈ વાત રહેતી નથી. ઓળખાણ પહેલા જે એકાગ્ર થવા માટે ધ્યાન કરે છે એ સમજ્યા વિના કરે છે, એ વિષયને સમજ્યા વિના કરે છે, અને એ ધ્યાનનું ફળ આત્મજ્ઞાન તો હોતું નથી પણ કંઈક ઉલટું સુલટું બીજું જ આવી જાય છે. અથવા બહુભાગ જીવ ભ્રમમાં પડે છે, ધ્યાન કરીને કોઈ નવા ભ્રમને ઉત્પન્ન કરે છે. આમ તો જે અવિધિએ ધ્યાન કરવાનો નિર્ણય કર્યો અથવા પ્રયત્ન કર્યો તે જ અવિધિ છે, તે જ એક ભ્રાંતિને કારણે ઉત્પન્ન થયેલો પ્રકાર છે. જે ભ્રાંતિ તો ત્યાંથી શરૂ થઈ ગઈ જીવની, પછી એ ભ્રાંતિ વૃદ્ધ વધશે અને ભ્રાંતિમાં ભ્રાંતિમાં કંઈક બીજે ચડી જશે. એવા અત્યાર સુધીમાં ઘણા માણસો મળ્યા છે, અમને નિવૃત્તિ રહીએ છે એટલે ધ્યાન પણ કરીએ છીએ, વાંચન કરીએ, વિચાર કરીએ, પણ ધ્યાન પણ કરીએ છીએ. અને ધ્યાન કરીએ છીએ ત્યારે આવો આવું કંઈક અમને થાય છે, અનેક પ્રકારના વિવિધ વિવિધ જાતના પરિણામો થાય છે, કોઈને કાંઈ કોઈને કાંઈ કોઈને કાંઈ ચિત્ર વિચિત્ર પ્રકારના. અને એવા પરિણામ પહેલાં નહોતા થતા હોય એટલે એમ લાગે કે કાંઈક વિશેષતા પણ થઈ, પણ એ બધા ખ્યાલો ખોટા ખ્યાલો છે અથવા એ બધી ભ્રમણાઓ છે. અને આત્મસાક્ષાત્કાર જેને ધ્યાનથી થાય છે, જે ધ્યાનનું ફળ આત્મજ્ઞાન અથવા આત્મસાક્ષાત્કાર છે, એ માર્ગમાં ને એ વિધિમાં તો સ્વપ્ને પણ એ વાતનું સ્થાન નથી. ક્યાં? સ્વપ્નમાં પણ એ વાતનું સ્થાન નથી કે જે બધા ચિત્ર વિચિત્ર પ્રકારોની લોકો વાતો કરે છે. આખે આખી ટ્રેક આખી લાઈન જુદી છે, અને ભ્રાંતિય જીવો ચડે છે એની લાઈન જુદી છે. પછી એકાગ્ર થવાનો પ્રયત્ન કરે, એકાગ્રતા તે ધ્યાન છે, એકાગ્રતા એ ધ્યાન છે. ઓળખે, ઓળખીને એકાગ્ર થવાનો પુરુષાર્થ ચાલે, પ્રયત્ન કરે એમ કહેવાય ઉપદેશમાં, પણ એ સહજ જ ચાલે છે, કેમ કે આકર્ષણ સહજ જ થાય છે. એકાગ્રતા તે ધ્યાન છે, જો ધ્યાનથી ઉગ્રતા થતી હોય તો ધ્યાન કરે, અને એ રીતે ધ્યાનથી ઉગ્રતા આવતી હોય તો ધ્યાન કરે, પણ તે ધ્યાન જ્ઞાનપૂર્વક હોવું જોઈએ. જ્યારે ધ્યાનની વાત આવે છે ત્યારે આ શરત ખાસ મૂકે જ છે પોતે, કે જ્ઞાનપૂર્વક જ ધ્યાન હોય, એ સિવાય ધ્યાન કરે તો એ બિલકુલ અયોગ્ય પદ્ધતિ છે, એ યોગ્ય પદ્ધતિ નથી. વગર સમજે ધ્યાન કરે કે વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરે, એમ સમજણ આવ્યું હોય કે ભાઈ વિકલ્પ છોડી દેવાનો છે, ધ્યાનમાં નિર્વિકલતા થવી જોઈએ, શું એવી ઉપર તપકી સમજણ હોય, દશા સંબંધીની સ્વરૂપ સંબંધીની ઓળખાણ ન હોય, દશામાં એમ હોય કે નિર્વિકલ્પ થવાનો છે, શું વિચારો બધા મટી જવા જોઈએ, વિકલ્પો મટી જવા જોઈએ, શું એટલે વગર સમજે ધ્યાન કરે, એટલે સ્વરૂપની ઓળખાણ વગર ધ્યાન કરે અને વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરે, એ પણ એક વિકલ્પ જ છે. વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરવો એ પણ એક વિકલ્પ જ છે. એટલે કે ક્યાં ઊભા રહેવું છે તેના ભાન વગર એ સ્વરૂપમાં સ્થિર થવાનું છે. ઊભા રહેવાનો અર્થ શું છે? અવલંબન લેવું, તે ક્યાં કોનું અવલંબન લેવું છે એના ભાન વગર અને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર ધ્યાન કરે તો લાભ ન થાય, સ્પષ્ટ વાત કરી દીધી છે. શું શું કીધું? ક્યાં ઉભા રહેવું છે તેના ભાન વગર. સ્વરૂપમાં, સ્વરૂપના અવલંબને સ્વરૂપમાં સ્થિર થવાનું છે. એક શબ્દ વાપર્યો છે કૃપાળુદેવે, ઓળખાણના શબ્દો ચાર લીધા, એમાં પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ. પરમાર્થ એટલે પોતાનું સ્વરૂપ, પરમ સ્વરૂપ, પરમ પ્રયોજનભૂત એવું પોતાનું સ્વરૂપ, એની સ્પષ્ટ, સ્પષ્ટ એટલે શું? નિર્ણયના કાળમાં, ઓળખાણ વખતે અથવા અસ્તિત્વ ગ્રહણ વખતે, એને અસ્તિત્વ ગ્રહણ પણ કહે છે પોતે, શું? સ્પષ્ટ એટલે ક્લેરિટી, એકદમ સ્વરૂપની એકદમ ક્લેરિટી હોય છે. ચોખ્ખું સ્વરૂપ ભાષ્યમાન થાય છે. કેવું? ચોખ્ખે ચોખ્ખું સ્વરૂપ ભાષ્યમાન થાય છે. કોઈ નિર્વિકલ્પ સ્વાનુભવમાં આવેલા જીવને એમ પૂછવામાં આવે કે તમને જે સ્વરૂપનો અનુભવ થયો એ સ્વરૂપ, અને તમને જે સ્વરૂપનું ભાવભાષણ થયું હતું એ સ્વરૂપ, એમાં કઈ તમને ફેર લાગ્યો? એવો એક સીધો ડાયરેક્ટ પ્રશ્ન પૂછે ચોખ્ખો. તો એમ કે નહીં, જેવું મને ભાવભાષણમાં આવ્યું હતું એનો જ અનુભવ થયો. તો કે ફરક શું? તો પછી કે ત્યાં સ્વવિકલ્પ દશામાં ઓળખાણ વખતે જ્ઞાનમાં પરોક્ષતા હતી, છતાં વેદન અંશે ક્લેરિટી ચોખ્ખી હતી. વેદન અંશે અસ્તિત્વ ગ્રહણ થયું હોવાથી એ સ્વરૂપની, એ સ્વભાવની સ્પષ્ટતા સ્પષ્ટ હતી. કેમ કે જ્ઞાન ત્યાં નિર્મળ છે, નિર્ણયના કાળમાં જ્ઞાન પણ નિર્મળ છે. ગુરુદેવના વચના મળે છે. તો જેનો સ્પષ્ટ નિર્ણય થયો હતો એનો જ સ્પષ્ટ અનુભવ થયો. હવે ગુરુદેવની ભાષામાં કહીએ તો કે જેનો અનુભવ થયો એ કેવું સ્પષ્ટ હતું, બીજો પ્રશ્ન. જેનો અનુભવ થયો એ કેવું સ્પષ્ટ હતું? તો કે જેવું કેવળ જ્ઞાનમાં કેવળીએ જાણ્યું એવું સ્પષ્ટ હતું. ગુરુદેવ એમ કહેતા, જેવું કેવળ જ્ઞાનમાં કેવળ જ્ઞાની પરમાત્મા જાણે છે, ચોખ્ખો આત્મા, એવો જ આત્મા ચોથા ગુણ સ્થાને નિર્વિકલ્પ પ્રત્યક્ષ અપરોક્ષ જ્ઞાનમાં વર્તે છે. તો કે એ કેવો વર્તે છે? કે જેવો ઓળખાણમાં, ભાવભાષણમાં, અસ્તિત્વ ગ્રહણમાં આવ્યો તો એટલી લિંક છે. ભાવભાષણ અને કેવળ જ્ઞાનના વિષયને આવી લિંક છે. એક 19 નંબરનું વચનામૃત છે કૃપાળુદેવનું. એ વચનામૃત એમણે 144 ગાથાના પ્રવચનમાંથી લીધેલું છે. આ 19માં વચનામૃત પછીનો પારિગ્રહ તો બહુ સારો છે, પણ આમાં જે વાત આપણે રેફરન્સ ટુ કોન્ટેક્સ્ટ જે લેવો છે એ તો એટલો જ લેવો છે કે આવો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થઈ, 10મા પેજ ઉપર છે, આવો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થઈ ત્યાં અંતરમાં કશાય રસ મંદ પડી જ જાય છે. ચારિત્ર ગુણની પર્યાયમાં શું થાય છે એ લીધું, કશાય ચારિત્ર ગુણની પર્યાય છે. નિર્ણય તો જ્ઞાનની નિર્મળતામાં થાય છે. દર્શન મો અત્યંત મંદ થયો, બે ગુણની દશા આ છે. અહીંયા ઉલ્લેખ કરે છે ચારિત્ર ગુણની પર્યાયનો, કે આવો નિર્ણય કરવાની જ્યાં રૂચિ થઈ ત્યાં અંતરમાં કસાયનો રસ મંદ પડી જ જાય. કસાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય નહીં. ફરીને લીધું, કસાયનો રસ મંદ પડ્યા વિના આ નિર્ણયમાં પહોંચી શકાય. એટલે શું કીધું, કસાયની મંદતા નથી લેવી અહીંયા, કસાયના રસની મંદતા લેવી છે. નિર્ણયના કાળે કસાય રસ પણ મંદ જ હોય છે. કસાય રસ તીવ્ર હોય અને કોઈને સ્વરૂપનો નિર્ણય આવે એવું કોઈ કાળે બની શકે નહીં. કેમ કે કસાય રસની જેટલી તીવ્રતા એટલું જ્ઞાનને મલિનતાનું આવરણ હોય છે, અને જેટલો કસાય રસ તીવ્ર એટલો અહીંયા દર્શનમાં પણ ઉગ્ર તીવ્ર થાય છે. એમ કનેક્ટેડ છે. દર્શનમોની મંદતાને જ્ઞાનની નિર્મળતાને કસાય રસની મંદતા સાથે સંબંધ છે. જ્ઞાનની નિર્મળતાને દર્શનમોની મંદતાને કસાય રસની મંદતા સાથે સંબંધ છે. કસાય રસની મંદતાને જ્ઞાનની નિર્મળતાને દર્શનમોની મંદતા સાથે સંબંધ છે. આમ દર્શન જ્ઞાન ચારિત્ર ત્રણેય ગુણ મોક્ષ માર્ગની પહેલાની અવસ્થામાં પણ ચોક્કસ પ્રકારે એકબીજા સાથે જોડાયેલા છે, કનેક્ટેડ છે. એકલો કોઈ જ્ઞાનનો પુરુષાર્થ કરે અને હું આત્માને સમજી લઉં એમ થવાનો નથી. એકલો કોઈ કસાયને મંદ કરી જાય અને દ્રવ્યલિંગી થઈ જાય, શુક્લ લેશિયામાં આવે. કેવી શુક્લ લેશિયામાં પ્રાણ છોડે તો નોમી ગ્રેવે જાય, એટલી લેશિયા એટલે કસાય રસ મંદ છે. પણ એકલો એ પ્રયત્ન કરે કોઈ કામ ન થાય. યથાર્થ પ્રકારમાં તો દર્શનમોની મંદતા, જ્ઞાનની નિર્મળતા અને કસાય રસની મંદતા ત્રણેય સાથે કામ કરે છે. એટલા માટે આ પદ્ધતિ મોક્ષોના ક્રમની છે. એ પદ્ધતિમાં ત્રણેયની એક્સરસાઇઝ છે, એકની નથી. નથી સમજતા એ લોકો શું કરે છે, કોઈ જ્ઞાન માર્ગે ચડે છે તો એની પાછળ લાગી જાય છે, તો એકલું એ સાધન લીધા કરે. વિચાર 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 વાંચન વિચાર વાંચન વિચાર વાંચન વિચાર વગેરે દર્શનમાં મંદ થાય સાથે સાથે કેવી રીતે ચાલે છે જોતો જાય. કસાય રસ સાથે સાથે મંદ થાય છે કે નહીં એ જોતો જાય. રસ તીવ્ર ક્યાં થાય છે, કસાય થાય ત્યારે, એ પણ અવલોકન કરે. અવલોકનમાં આ બધા પાસા આવે છે. અવલોકનના સ્ટેજમાં આ બધાય પાસા આવે છે અને પહેલું સ્ટેજ જ દર્શનમોની મંદતાથી શરૂ થાય છે. જેમ જેમ દર્શનમોની મંદતા થાય તેમ તેમ જ્ઞાન નિર્મળ થાય. જેમ જેમ બંને જ્ઞાનની નિર્મળતાને દર્શનમોની મંદતામાં પ્રોસીડ થાય, આગળ વર્ધમાન થાય, આગળ વધતો જાય, તેમ તેમ કસાય રસ મન પડતો જાય. તો અહીંયા નિર્ણયના સ્ટેજમાં એમ કહ્યું કે કસાયનો રસ મંદ પડી જ જાય, કસાય રસ મંદ પડે નહીં અને નિર્ણય થાય એમ બનવાનું નથી. એમાં શું છે, અવૈરાગ્ય છે એ અવરોધ છે. માર્ગમાં માર્ગ પ્રત્યે માર્ગમાં પહોંચવા માટે માર્ગ પ્રત્યે આગળ વધવામાં અવરોધ કોઈ હોય તો તે અવૈરાગ્ય દશાનો છે. અવૈરાગ્ય દશા એટલે શું, આસક્તિની દશા છે. આસક્તિની વાત સુખ બુદ્ધિ સાથે સંબંધ ધરાવે છે. એટલે કૃપાળુદેવે અવરોધના ત્રણ કારણોમાં પૂર્ણતાનું લક્ષ્ય થયા પછી પણ અવરોધના ત્રણ કારણોમાં જગતના અલ્પ પણ ની સુખેચ્છા લીધી, જગતના પદાર્થોની અલ્પ પણ સુખેચ્છા લીધી. હવે જે અલ્પ સુખેચ્છા, તો અહીંયા તો એમ કે છે કે આ કંઈ મુનિ થોડો થઈ ગયો છે, એ તો મુમુક્ષુ છે. કંઈ મુનિ તો થઈ ગયો નથી, શું તો અલ્પ પણ સુખેચ્છા ન હોય એવું કેમ બને? હજી તો ઋષિ કેશના ઘણા પરિણામ છે, હજી તો સમ્યક દ્રષ્ટિ થશે તો એ અવિરતિ થવાનો છે, તથા ગુણસ્થાને અવિરતિ રહેવાનો છે. કોઈ નિયમ નહીં, કોઈ વ્રત નહીં, કોઈ બંધન નહીં, આમ તારે નહીં કરવાનું, આમ નહીં કરવાનું, એવું કાંઈ નહીં. એને અને મુમુક્ષુને એમ કહે છે કે અલગો પણ સુખેચ્છા નહીં, તો કે અહીંયા અભિપ્રાય અપેક્ષિત વાત છે. શું વાત છે? આપણે આછા પદ આપણે 254 પત્રમાં એ વિષય લીધો છે, અભિપ્રાય અપેક્ષિત વાત છે. અભિપ્રાયમાં તો તને તારા અભિપ્રાયમાં કોઈ પણ જગતના પદાર્થમાં સુખ બુદ્ધિ એ નહીં રહેવી જોઈએ. શું જો એ નિર્ણય હોય ત્યાં સુધી તને અવરોધ છે, એટલે આસક્તિના એવા પરિણામ થશે કે સુખ બુદ્ધિપૂર્વકના કે જે વૈરાગ્ય એ સ્ટેજમાં હોવો જોઈએ મોક્ષતાના પૂર્ણતાના લક્ષ પછી, એ વૈરાગ્ય તને નહીં આવે. આમ તો વૈરાગ્યને ઉદાસીનતાનો ક્રમ તો ઉદા વેદનાથી શરૂ થઈ જ જાય છે, પણ એ વર્ધમાન થવો જોઈએ, એ વૈરાગ વર્ધમાન થવો જોઈએ. શું કે છે કે વગર સમજે ધ્યાન કરે, ઘડિયાળ ખ્યાલ નહીં રહે, વગર સમજે ધ્યાન કરે કે વિકલ્પ છોડવાનો પ્રયત્ન કરે. 5-7 મિનિટ છે. કે ક્યાં ઉભા રહેવું છે તેના ભાન વગર અને પોતાનું અસ્તિત્વ ગ્રહણ કર્યા વગર, વેદનપૂર્વક અસ્તિત્વ ગ્રહણ કરવું એટલે ઓળખાણ થવી, ભાવભાષણ થવું. ધ્યાન કરે તો લાભ ન થાય, ઓળખાણ વગર ધ્યાન કરે તો લાભ ન થાય. પ્રથમ સમજીને ધ્યાન કરે, પ્રથમ સમજીને ધ્યાન કરે કે આ ચૈતન્ય તે હું, પ્રથમ સમજીને ધ્યાન કરે કે આ ચૈતન્ય તે ઓળખાણ કરી, એમાં ઓળખાણ થતા ફર્સ્ટ પર્સનમાં આવી જાય છે જીવ. ઓળખાણના સ્ટેજમાં આપણે જે ભાવભાષણનું પ્રકરણ લખ્યું છે નિર્ભાન દર્શનમાં, એમાં પહેલું સિમ્પટમ આવેલું છે. જ્યારે આત્મા ઓળખાય છે, ભાવભાષણમાં આવે છે, ત્યારે સ્વપણે આવે છે, પોતાને આવે છે. ઓળખાયેલું જે સ્વરૂપ તે હું એમ આવે છે, મને મારી ઓળખાણ છે એમ આવે છે. અનાદિથી મને મારી ઓળખાણ નથી, આ અપૂર્વ થયું. ઓળખાણ થઈ તે અપૂર્વ થયું કે આ ચૈતન્ય તે હું, સમજે એટલે ઓળખે ત્યારે આ ચૈતન્ય તે હું, આ હું અને આ રાગાદી ને દેહાદી તે હું નથી, એમ એક સાથે ફરી ગયો નિર્ણય. જે નિર્ણય હતો કે આવો હું, શરીર જેવો શરીરનો દેખાવ છે, આવો હું, જાડો પાતળો ઊંચો નીચો રૂપ કુરૂપ જે છે એવો કલ્પના તો છે ને કે આવો હું, આ હું એ હું નથી, ફરી ગયો આ હું નથી. આખો નિર્ણય બદલાઈ ગયો, ઉથલાવી નાખ્યો આખા નિર્ણયને, ઉથલાવી નાખ્યો. ચૈતન્ય તે હું, ચૈતન્ય સ્વભાવી તે હું, ને બાકી હું આ હું નથી. પછી તેમાં એકાગ્ર થવાનો તીખો પુરુષાર્થ કરે. હવે શું પ્રશ્ન સાથે આ વાતને અહીંયા જોડી ઉત્તરને, કે પછી એમાં એકાગ્ર થવાનો પુરુષાર્થ કરે, તીખો પુરુષાર્થ કરે, ઓળખાણ થાય પછી. અહીંયા જે વચનામૃતમાં વાત છે કે તીખો ને કરડો પુરુષાર્થ, એ ઓળખાણ થયા પછીની વાત છે. એ પહેલા તો કઈ પુરુષાર્થનું સ્ટેજ નથી, એ પહેલા તો ઓળખાણ થવા માટેનો જો પ્રયોગ છે એનો પુરુષાર્થ લઈએ તો જુદી વાત છે. એ પહેલા વિચાર દશા, સુવિચારણાની દશા છે. પણ ઓળખાણ થયા પછી એમાં એકાગ્ર થવાનો તીખો પુરુષાર્થ કરે તો એકાગ્રતાનો લાભ થાય, અથવા ત્યાર પછી ઊંચે પુરુષાર્થ ઉપડે છે એ એકદમ ફાટમ ફાટ પુરુષાર્થ ઉપડે છે, એને તીખો પુરુષાર્થ, કરડો પુરુષાર્થ એમ કહેવામાં આવે છે. કેમ કે પછી અનંત સુખની ખાણ જોઈ પોતામાં ને પોતામાં તળિયા વિનાનો સુખનો સમુદ્ર જોયો. કેવો? નીચે એક વખત તળિયું ગોતવાનો પ્રયત્ન થાય કે આમાં સુખ કેટલું. ઊંડો 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 ઉપયોગ લગાવે એ તળિયું હાથ આવતું નથી, હોય તો હાથ આવે ને, પણ એટલો સુખનો સમુદ્ર જેણે જોયો. એ સુખની ઉપલબ્ધિ માટે, પ્રાપ્તિ માટે જાયલો રહી નહીં. માણસને જોર ઘણી વાર એવું આવે હનીપાદનું ને ક્યાં ઓલો ભૂતભૂત પડ્યું હોય, ત્યારે આઠ જણા જાલે તો જાયલો ન રહીએ, આઠ આઠ દસ દસ જણા જાલે તો જાયલો ન રહીએ. એમ જગતના અનંત પદાર્થો થી હવે જાયલો રહેવાનો નથી. કોઈ પદાર્થ એને નહીં રોકી શકે, પકડી નહીં શકે, પકડી રાખી નહીં શકે. જગતમાં એવો કોઈ પદાર્થ નથી કે આ પુરુષાર્થને રોકી શકે. હવે જાયલો ન રહીએ. કેમ કે એને જે સુખ જોતું હતું, જે સુખ માટે એને અનંતકાળથી જાવા નાખ્યા છે, અને જાનના જોખમે એ સુખ માટે પ્રયત્નો કર્યા છે. સુખ માટે કેવા પ્રયત્નો કર્યા છે? જાનના જોખમ કર્યા છે. પતંગિયું થયું ત્યારે દીવામાં હુમાઈ ગયો, પતંગિયું થયું ત્યારે દીવામાં પોતાની જાતને હુમી દીધી, હળગ્યો. સેના માટે હળગ્યો? સુખ માટે હળગ્યો. જે સુખ માટે જાનની બાજી લગાવી છે અનેક વાર અનંત વાર, પણ સુખ જ કેવું હતું એ જ ખબર નહોતી. તેથી સુખ કેવું એ ખબર, સુખ જોઈએ એટલી ખબર હતી, કેવું સુખ એ ખબર નહોતી, પણ સુખ વગર ચેન નહોતું. તો જાનની બાજી લગાવી, એવી રીતે પીડા સહન કરી, એવી રીતે મૂંઝવણ સહન કરી, એને કઈ બાકી નથી રાખ્યું. ટેન્શનમાં બાકી આપઘાત કરે ત્યાં સુધી મૂંઝવણ મૂંઝવણ છે. શું શાના માટે? સુખ માટે. એવું નિરાકુળ ચોખ્ખે ચોખ્ખું ભેળસેળ વગરનું અને અનંત સુખ, એનું નિધાન પોતે જ છે. પ્રદેશે પ્રદેશે એ સુખના સમુદ્ર ભરેલા છે. એવું જ્યારે ચોખ્ખું ભાવભાષણમાં આવે ત્યારે એ જીવનો, કોઈ જીવનો પુરુષાર્થ ધાયલો રહી નહીં. એને તીખો ને કરડો પુરુષાર્થ કહેવામાં આવે છે. એવો પુરુષાર્થ થાય ત્યારે એકાગ્રતાનો લાભ થાય, નહીતર એક સમય પણ અસંગ દશા થવી એ આખા જગતને વશ કરવાથી પણ વિકટ કાર્ય છે. પણ આ પુરુષાર્થમાં જીવ આવીને જ્ઞાન દશાને પ્રાપ્ત કરે છે ત્યારે જ્ઞાનીઓ પણ એને નમસ્કાર કરે છે કે મહાપ્રભુ આવો પુરુષાર્થ કર્યો, આવો અદમ્ય પુરુષાર્થ કરીને જ્ઞાન દશામાં પ્રવેશ કર્યો. સત્પુરુષને નમસ્કાર કરીએ છીએ. 213મો પત્ર આપણે વાંચ્યો એ એમને વાત નથી, એ પુરુષાર્થને સમજીને વાત છે. તે યથાર્થ સમજણપૂર્વક હોવું જોઈએ, અને એ બધી વાતોમાં પૂરી સમજણ. યથાર્થ કયો, પરિપક્વ કયો, મેચ્યોર્ડ કયો, એ સ્થિતિમાં આવીને બધું થાય છે. પણ તેને યથાર્થ જ્ઞાન કરવા માટે વિચાર સાથે વાંચન અને સત્સંગ આદિ હોય છે. એકલો વિચાર કરે એમ પણ નહીં, એકલું વાંચન કરે એમ પણ નહીં. ભલે કોઈની જેમાં રસ પડે એ વધારે કરે, પણ વિચાર વાંચન સત્સંગ એ બધું હોય છે. એકલું વાંચે ને વિચારે નહીં તો પણ સમજે નહીં, વિચાર એકલું કર્યા કરે ને સત્સંગ ન હોય તો પણ સમજે નહીં, સત્સંગ કર્યા કરે ને વિચારે નહીં તો પણ કામ આવે નહીં. એ બધાનો સુમેળ હોય છે. પછી ઓળખાણ પછી એકાગ્રતા કરવા માટે ધ્યાન કરે, પણ તે સમજણપૂર્વક ધ્યાન હોવું. ધ્યાનની વાત આવે ત્યારે હારે જ્ઞાનની વાત લીધા વિના રહેતા નથી. એ ધ્યાન જ્ઞાનપૂર્વક જ હોય છે, કેમ કે ધ્યાનમાં ચડેલા જ્ઞાન વિના ધ્યાનમાં ચડેલા લોકો જોવામાં આવે છે, એટલે એ વાત ઉપર ધ્યાન ખેંચે છે કે જ્ઞાનપૂર્વક સમજણ પૂર્વક જ ધ્યાન હોવું જોઈએ. 328 છે, અહીં સુધી રાખ્યા. પુરુષાર્થનો તબક્કો, અસ્તિત્વ ગ્રહણ કર્યા વિના આવતો નથી. તેથી સ્વરૂપના નિર્ણય માટે વાંચન, વિચાર, સત્સંગ ક્રમ સહિત હોવા યોગ્ય છે. અને ભાવ